जय जिनेन्द्र। सत्ता स्वरूप भागचंद जी का अच्छे पानो 32 पर आप बीजो पेरेग्राफ से 32 पाना એમાં વાત છેલ્લે આ બહુ જ સરસ આવે સમયસારમાં પણ નહીં વિવિક્ષા સમજી નહીં નહીં એટલે અપેક્ષિત અપેક્ષિત કોઈ અપેક્ષા એ કોઈ રીતે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂથી એમ નહીં વિવિક્ષા સમજી તો નહીંની શું વિવિક્ષા સમજવી નહીં કેટલા છે અનંત છે કારણ કે કેમ અનંત છે કે જો ધર્મ અનંત છે અને એક એક ધર્મને ગ્રહણ કરે એનું નામ શું છે નહીં તો જેટલા ધર્મ એટલા નહીં તો ધર્મ કેટલા છે અનંત એ તો પ્રશ્ન કે અનંત ધર્મ કેવી રીતે હશે અનંત ધર્મ કેવી રીતે એક રીતે જો વિચારીએ તો અનંત વચ્ચે હું સ્વાધીન જોયું તો અનંત ની અભાવ રૂપનું તો અસ્તિત્વ મારું થઈ ગયું નેગેટિવ પણ થઈ ગયું અનંત વચ્ચે પણ એક સ્વાધીનપણે હું રહું છું તો અનંત ની નાસ્તિરૂપના ધર્મ તો મારી પાસે સિદ્ધ થઈ ગયા છે એ રીતે હું અહીંયા અનંત ધર્મ ને એક એક ધર્મ ને ગ્રહણ કરીએ નહીં છે પણ એને બે માં જો ડિવિઝન કરીએ તો શું થાય દ્રવાર્થિક અને પર્યાર્થિક અને એમ જ પ્રયોજન છે તો દ્રવાર્થિક ને આપણે શું કહેશું નિશ્ચય કહેશું અને જેનું પ્રયોજન નથી જાણવા માટે છે તો તેનું નામ વ્યવહાર કહેશું અને આ નહીં કોને હોય બધાને હોય એટલે પરમાત્માને પણ નહીં હોય આપણને પણ નહીં હોય કે નહીં આપણ અને એટલે અંતરાત્મા અને સાધક ને ધર્મી ને કેમ હોય પેલો તો એક સૌથી પેલો આપણને કેમ ન હોય આપણે આમ કે અમને કમસે કમ વ્યવહાર તો હોય કે નહીં પેલો તો વસ્તુને જાણી જ નથી તો કઈ અપેક્ષાનો તો પ્રશ્ન ક્યાં પેલા લાડવો જ નથી તો આખો ખાવ કે અડધો ખાવો એવી રીતે પેલા તો શુદ્ધ જ્ઞાન છે નહીં આત્માને તો જાણ્યો નથી તો પછી નહીં નો પ્રશ્ન તો એ ક્યાં આવે તો હવે પરમાત્મા તો આત્માને જાણે છે તેને નહીં કેમ ન હોય પરમાત્મા તો તમે કીધું ને આત્માને જાણતા નથી પછી નહીં નો ક્યાં પ્રશ્ન તો પરમાત્મા તો જાણે છે એમને નહીં કેમ ન
હોય
અરે હવે પૂર્ણ જ્ઞાનમાં વળી મુખ્ય ગુણ શું કામ કરવા અનંત ધર્માત્મક વસ્તુમાં પ્રયોજન ને વશ મુખ્ય ગુણ કરે એનું નામ નહીં છે અને કામ સ્વરૂપ વસ્તુમાં પ્રયોજન ને વશ મુખ્ય ગુણ કરે એનું નામ નહીં છે તો ભગવાનને હાથી વિચારે ને મારે આખો લાડવો ખાવ કે અડધો ખાવ હાથી વિચારે કે નહીં વિચારે એ મન છે એવું એની પાસે છે લાડો બહાર મૂક્યો છે આમ હવે વિચારે આખો ખાવ કે અડધો ખાવ કેવું વિચારે કે કેમ આપણે અડધો આપણે તો કઈ રૂપે જરા અડધો આપજો આપણે કેમ ઓ બાપ એમ છે તો અહીંયા કેવળ નામ છે એક સાથે કેટલા જાણી લે બધા એટલા બધા એટલે કેટલા જેટલા અત્યારના છે અત્યારના હા એટલા અત્યારના જેટલા છે એટલા ને એ તો મેં કીધું અત્યારના મેં કીધું અત્યારના છે એટલા ને જાણે કેમ છે એટલા ને જાણે પછી એ કેમ
મળ્યા
છે જ નહીં અત્યારના ભૂત ભવિષ્ય ક્યાં છે જે અત્યારના શું છે વર્તમાન છે તો પછી ભૂત ભવિષ્ય તો છે નહીં કેવી રીતે જાણે ક્યાં છે નહીં એક અત્યારના અને અહીંયા સિમંદર ભગવાન છે અથવા માયુર ભગવાન છે નથી તો કેવી રીતે જાણે છે ને જાણે ને જયારે હતા ત્યારે અત્યારના છે કે નહીં તો જ્ઞાન તમે જાણે હોય એને જાણે કે ન હોય એને જાણે અત્યારના શું છે વર્તમાન છે ને ભવિષ્ય અને ભૂત નથી ને એ બધું ગયું એટલે ગયું જસ્ટ ફોરગેટ અબાઉટ નહીં અને આવ્યું નથી એની શું ચિંતા અત્યારના છે એના જાણે એ તો મેમોરાઇઝ તમે કર્યું છે પણ એને યાદ છે. જીવનમાં આવું એકાંત કોઈ મળે ને હોય એનો અર્થ શું છે? ક્ષણિકવાદી છે. કેવું છે? એ ક્ષણિકવાદી છે. કે તને એટલી ખબર પડે કે કાલ શનિવાર, તને ખબર પડે ને કેવળ નંદ નો ખબર પડે, તને ખબર પડે કાલ સોમવાર, તમને એમને ન ખબર પડે. અને એ તો એમની શું છે? દિવ્યતા છે. કાલે કઈક હતું, હવે કઈક થશે એમ પણ નહીં, એનું નામ. એટલા માટે શું કહે છે? દિવ્ય જ્ઞાન. પ્રવચન સારમાં 38 નહીં તો એને દિવ્ય જ્ઞાન કે કોણ? એક સામાન્ય સોક્ષમ વાળો પણ જાણી શકે દિવ્યતા. ચલો અહીંયા તો આપણે નહીં વિવિક્ષ એટલે માત્ર ક્યાં હોય છે? સાધક દશામાં. હા, ધર્મ બધાને છે, વસ્તુમાં રહેલા નિત્ય અનિત એક અને બધા ધર્મો બધાને છે. પણ ધર્મને જાણનાર જે નહીં છે એ તો કોને હોય? જેને શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું છે આખા પદાર્થને જાણે છે એવા સાધકને, એને જ પરમાત્માને મુખ્ય ગુણ કરે. એમને તો પોતામાં રહેલા ધર્મો નહીં, સ્વપરમાંથી ગુણ ન કરવાનો. જન્મસ્નેતાજી તો શું કરવાનું હોય છે? પરનું લક્ષ ઓળવાનું છે, રાગનું ભેદનું લક્ષ ઓળવાનું છે. એમને તો પૂર્ણ થઈ ગયું, એમને તે પણ નથી. તો ત્યાં તમે નય વિવિક્ષા સમજી તેમને માર્ગ ઉપદેશક જાણી. કોને? તેમને એટલે કોને? જિનેન્દ્રદેવને, કેવળી ભગવાનને માર્ગના ઉપદેશ જાણી. પછી જો આ ફરીથી શું? પેલો જાણશે, નિર્ણય કરશે, પછીની વાત છે. ખાલી એમને એમ નહીં છે, ભગવાન 46 અતિશય છે અને 18 દોસ્તી રહી ને માની લે, એમ નહીં. પેલા એમાં મુખ્યતા શું જાણ્યું છે તો એમ નહીં, પણ મુખ્ય માર્ગ ઉપદેશ મારા હિતના કરે એ માર્ગ ઉપદેશ જાણી પછી તેમના કહેલા સાચા માર્ગને જે ગ્રહણ કરશે. શું આવ્યું? આ પુરુષાર્થ, પોતાનો પુરુષાર્થ. તેમના કહેલા કોના કહેલા? બધાના પોતપોતાના ભગવાનના માર્ગ કહેલા હોય છે ને, આપણે આપણા કહેલા છે, એમાં કઈ ફરક નહીં ને. દરેક ધર્મમાં પોતપોતાના ભગવાન હોય કે નહીં? એમના કહેલો માર્ગ એ માને છે. આપણે આપણા કહેલા ભગવાનનો માર્ગ, એમાં શું ફરક પડ્યો? ફરી પોતે તો પોતાનું તો સાચું જ કે ને, કઈ ખોટું તો કેવું? આપણું તર્ક થી સાચું નથી. અમુક તો આપણે ન પહોંચી શકીએ તર્ક. એ સુપર પાવર હોય એને કોઈ બનાવનાર ન હોય. અરે આપણને, આપણે સુપર પાવર ન બન્યું. એ તો આમ જાદુ કરે ગમે ત્યાંથી આવી જાય. એ તો એટલે સુપર પાવર કોને કહેવાય? સુપર પાવર કોણ? ઇટ્સ નોટ એ હ્યુમન બિંગ, ઇટ અ સુપર પાવર. એ નથિંગ માંથી સમથિંગ બનાવી શકે, ધેટ ઇઝ કોલ્ડ ધ સુપર પાવર. ત્યારે લોટસ સ્પેસ અવેલેબલ હતી, એને ગમે આવું હોય અને એને ઉભા રહેવાની જરૂર નથી. હી કેન સ્ટેન્ડ એનીવેર, હી કેન ક્રિએટ એનીથિંગ ફ્રોમ એનીથિંગ ઓર નથિંગ માંથી પણ ક્રિએટ કરે, ધેટ ઇઝ આપણે જેવા થોડી છે. ઇસ ફોર અસ, ઇસ ફોર અસ, નોટ ફોર હિમ. ચલા હવે કેવું છે અહીંયા કે આ બહુ જરૂરી છે કે પેલું શું છે કે પેલા એને મોક્ષ માર્ગના ઉપદેશક જાણે. આ બહુ જરૂરી છે. કેમ? ક્યારે પણ એમના ઉપદેશને જાણીને પોતાને બાહ્ય સંયોગોની કે શુભરાગની કે અનુકૂળતાની જો જાણી તો ખરેખર એને તે યથાર્થપણે પૂજ્ય નથી માન્યું. ઓલી સામગ્રી તો બાર માં ગમે પૂર્ણ યોગ્ય ગમે આપશો તેમાં એને ભગવાનમાં હું ફરક પડ્યો. કદાચ આપણો ઉદય હશે તો ડોક્ટર કા હાજર થઈ જશે, તો ભગવાને એ પાસે તો તું માગને ડોક્ટર કાંઈ દે, ફરક ઉપાડ્યો બેમાં. અહીંયા મહાન ઉપકાર છે ને કે જેથી એને આપણે પૂજ્ય માનીએ છીએ, એ માર્ગ ઉપદેશક છે એ જાણી અને તેમના કહીને પછી આપણો પુરુષાર્થ કે એમના કહેલા સાચા મોક્ષ માર્ગને જે ગ્રહણ કરે. અને બહુ સિમ્પલ, પોતે માર્ગ બીજાને પૂછે ને એને કહે તો આ રસ્તો મને બતા. પોતે પાણીમાં ડૂબે છે અને પછી એને કહે તું મને સ્વિમિંગ શીખડા. એમ જે પોતે જ રાગદ્વેષ વાળા છે, દુઃખી છે, જેને ભય છે, જેને કોઈના બીજા ઉપર ક્રોધ છે, શસ્ત્ર રાખીને હિંસા કરવી છે અને એને તું ભગવાન માર્ગ, તો એ તો એવો તો લૌકિકતામાં નિંદા ને પાત્ર છે. અહીંયા એ સાચા મોક્ષમાં જે ગ્રહણ કરશે તેને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થશે. એ માર્ગને સાધે છે, અધુરાશ રહે છે તો સ્વર્ગ છે અને સાધના છે તો મોક્ષ છે. બે છે, જેટલી વિતરાગતા છે એટલું મોક્ષમાં સાધના થશે અને જેટલો અસ્થિરતાનો રાગ બાકી રહ્યો છે તો એને સ્વર્ગ મળશે. એવું જાણી ઉપદેશકનો ઉપકાર સ્મરણ કરી શું છે એમના જિનેન્દ્ર દેવનો અથવા એ રીતે જીનવાણી પણ અને એ રીતે ગુરુ પણ એમને ઉપદેશકનો ઉપકાર સ્મરણમાં લે પણ એવું પોતે માર્ગને ગ્રહણ કરશે તો ની વાત છે. ગ્રહણ કર્યા વગર શું એ ઉપકાર સ્મરણ કરી તેમને સ્વર્ગ મોક્ષના દાતાર કહો તો તમારું સાચું છે. શું છે તું એવી રીતે મોક્ષ માર્ગ ગ્રહણ કર તો વાત સાચી કે સ્વર્ગ મોક્ષના દાર એવું તો તારે કરવું નથી ને સ્વચ્છતા પાપમાં રહેવું છે તો ખરેખર તારું પૂજ્ય પણ એમાં આવ્યું નથી. તો એમના ઉપદેશકનો ઉપકાર સ્મરણ કરી એમનો ઉપકાર કેટલો હોય, જ્ઞાનીનો કેટલો ઉપકાર હોય, બધું અનંત. જૈન દર્શન આ સારું બધું અનંત જ હોય. તો કાળ અનંત, ક્ષેત્ર અનંત, દ્રવ્યની સંખ્યા અનંત, બધું અનંત જ હોય. ઉપકાર ક્યાં સુધી માનવો? અહો કરુણા સિંધુ મર્યાદા કરીશ નહીં, ભલે પછી વિકલ્પ છૂટશે પણ એ ભાવનામાં પહેલેથી એ ક્યારે પણ જેને અનંત કાળના અનંત દુઃખનો નાશ કરી અનંત કાળના અનંત સુખનો માર્ગ દેખાય એનો પછી તું મર્યાદા કરવા જશે. ઓલામાં જેમ કહો કે એક વાર પણ આમ કર્યું હોય તો એને કેમ તમારો જિંદગીભર ક્યારે નહીં બોલું. તો અહીંયા અનંત દુઃખને અને અનંત કાળના નાશનો ઉપાય બતાવે એને તમારે મર્યાદા કરવી છે. એને એવું જે એનું ઉપકાર સ્મરણ કરી તેને સર્વમોક્ષના દાતાર કહો તો તમારું કહેવું તો સત્ય. પણ તેમને જ સ્વર્ગ મોક્ષના દાતાર જાણી ભગવાન મારું કરી દેશે અને પોતે નિશ્ચિત થઈ શબ્દ કેવો વાપરો છે સ્વછંદી. સ્વછંદી એટલે શું? પાપનો ભય નહીં રહ્યો. આ તો બધું ભગવાનની લીલા છે, ભગવાન કરાવે મારે કરવાનું. તો એ તો કેવો થઈ ગયો સ્વછંદી બની જે પ્રવર્તે છે તેને ગમટસારજીમાં વૈનયિક વિનય મિથ્યા એટલે વૈનયિક મિથ્યા દ્રષ્ટિ કહે છે ને. પાંચ પ્રકાર છે ને, એકાંતિક, વિપરીત, અજ્ઞાનિક, સાંશયિક અને વૈનયિક. એવા પાંચ છે ને. કોના ભેદ છે એ પાંચ? પ્રતિક્રમણમાં આવે છે ને, પ્રતિક્રમણ નહીં ખબર. પાંચ ભેદ આવે છે. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિના ભેદ છે તે એમાં આ વૈનયિક અને ગમટસારજી કોણે રચી છે? સિદ્ધાંતિ દેવ. અને એના બે ભેદ છે, જીવકાંડ અને કર્મકાંડ. એમાં શું ફરક છે? જીવ સમાજ ગુણસ્થાન એ બધા. કર્મકાંડ એટલે કર્મ, આઠ કર્મ, 148 એનો બે. આ બાજુ ઉપાદાન રૂપ જીવ નૈમિતિક અવસ્થા નાની નિમિત્ત મેઇન કરી અને પરસ્પર છે રાગ નિમિત્ત અને કર્મ બંધાય નૈમિત અને કર્મ ઉદય નિમિત્ત રાગ થાય તો પરસ્પર ના એ સાહેબ પોતાનું સ્વતંત્ર શાસ્ત્ર છે. ગમણ શાસ્ત્ર કોઈ ટીકા નથી એની. ધવલા ટીકા, ધવલા જય ધવલા. ગમણસારી સ્વતંત્ર શાસ્ત્ર છે. આ રીતે તો ફરીથી આ શું છે? ભગવાનને જાણીને પોતે નિશ્ચિત થઈ જાય ભગવાનનું જયારે આપવા ઉપર શું થશે કૃપા દ્રષ્ટિની એમનું મળશે. ભગવાન ખુશ થશે, ભક્તિ કરી પ્રસન્ન થશે ત્યારે તો એ બધા હોય. આને અર્થ શું કીધો કે અન્ય મત વાળા પણ ભગવાનને એવા. તું અહીંયા વિતરાગી ભગવાન પાસે આવ્યો અને હજી તારી એ જ અપેક્ષાઓ છે તો બે કેવા છે સરખા? તો બે કેવા છે? ભગવાનને એ એ તો મોટા મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. પણ અહીંયા ભગવાન પાસે રહીને પોતે સ્વચ્છતાને સેવે એમ, કે આ તો ભગવાનનું દીધેલું છે, આપણે તે કરવાનું. તો એ બધું શું છે? અનુકૂળતા, અને એ માને ભગવાનની અને પાપ કરવાની છૂટલી, કારણ કે ભગવાનનું દીધેલું છે. શું થાય? પુનના ઉદયથી શું મળે? અનુકૂળતા. માને કોની? ભગવાનની. પાપ કરવાનું પછી સ્વચ્છતી એ નહીં. વળી તમે કહો છો કે અમે તો ભગવાનને સુખ સ્વરૂપ નિર્ણય કર્યો છે, અમે ચાલો ઓલું નથી, અમે સ્વર્ગનું નહીં, અમારે તો એને સુખના દાતા છે. એવી રીતે અમે તો ભગવાનને સુખ સ્વરૂપ નિર્ણય કર્યો, ભગવાન સુખના દાતા. એ તો કઈક હવે કઈક સારું કર્યું ને, તો એને ફરીથી પર. પણ તમે તો ફરીથી પ્રશ્ન પૂછે, સુખ કોને કહો છો? સુખનું સ્વરૂપ ભોગ સામગ્રીનું મળવું, વું કરી નાખવું, મળવું છે ને, મળવું એક વાર, નિરોગતા અને ધનાદિકની પ્રાપ્તિ થવી એને માનો છો. પણ એ સુખ તો કેવું છે? બહારથી મળી જવાની, મતલબ ભગવાન પાસે ધ્યાન દેવું પડે. શું છે? ફરીથી તું ભગવાનને સુખના દાતા માને છે, તો સુખ એટલે તારી કલ્પનામાં શું છે? કલ્પના સુખ છે કે ભોગ સામગ્રી મળવી, ઈચ્છા પ્રમાણેનો વિષય મળી જવો, શરીર જેનો તો એક્ઝામ્પલ શરીર નિરોગ રહે. શરીર નિરોગી સુખ છે કે દુઃખ? એટલે સારું ને, શરીરની નિરોગતા આવે ને, પછી ચિંતા જ ન રહે આપણને. નહીં નહીં, નિરોગતા થઈ જાય અને કોઈ કે ના તમને છ મહિના કઈ નથી થવાનું, તો ઓલાની ચિંતા મટી જાય. પછી પછીનું જોશું, આ તો પછી જશે ને ત્યારે ત્યારે. એવું નહીં, પણ છ મહિના તો કામ કરીએ ને આપણે, છ મહિના ફરીથી દવા લેશે એટલે ફરીથી પાછી કે છ મહિના વાંધો નહીં, પછી તો શું વાંધો. પરમાનન્ટ ને અત્યારથી ચિંતા ચિંતા, પેલા ગ્રેજ્યુઅલી આપણે અત્યારે એમ કહીએ કે ના હું સીધી ટ્વેલ્થની એક્ઝામ આપી, ગ્રેજ્યુઅલ આગળ વધીએ કે નહીં? હા, વેરી ગુડ. સ્ટેપ બાય સ્ટેપ, અહીંયા પણ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. કોઈ દ્રષ્ટા ના એટલે કોઈ દ્રષ્ટા અહીંયા ફરીથી. આ એક બહુ જરૂરી, આ એક એક સ્ટેપમાં આપણે ક્યાંક ને ક્યાંક ફસાણા છે. ભલે અત્યારે એ રીતે એક સ્થૂળ રૂપે નથી કે બોલતા, પણ ક્યાંક ને ક્યાંક ભગવાનને પણ અમે માનીએ છીએ સુખના દાતા. સ્વરૂપનું નહીં આવે સુખના, તો કે પેલા તે સુખનું સ્વરૂપ શું માન્યું છે? ભોગ. આ બહુ જ કોમન છે, ભોગ સામગ્રી. આગળ તો ફરીથી હજી એ પ્રશ્ન પૂછશે, ભોગ સામગ્રી સુખમુખ છે એનો નિયમ મને બતાવી દે. ભોગ સામગ્રી એ નિયમથી સુખનું કારણ છે. અત્યારના જે એસી સારું લાગે છે, હમણાં ઠંડી આવે તો ત્યારે સારું, નતો તારો નિયમ ક્યાં આવ્યો? એ ભોગ સામગ્રી એવી કોઈ નિયમ બતાવો કે એમાંથી સુખ હંમેશા મળશે આપણે, એવો તો નિયમ છે નહીં. તો પછી શું? અહીંયા તો સુખનું સ્વરૂપ ભોગ સામગ્રીનું મળવું. આ કેવી કલ્પના છે! આપણી કલ્પનાનો વિચારતા નથી કે એની વસ્તુ સારી લાગતી હતી, થોડા વખત પછી એની વસ્તુ કેવી લાગે છે? ખરાબ તો આવો શું? મારા અભિપ્રાય કોઈ વહેલું જ નહીં, બેડલા જ કરે. અથવા આ શું સંયોગો જે પ્રમાણે આવે હું નાયચા કરું? આ કોઈ એને સ્વાધીનતા લાગે છે, સુખમય લાગે? જેમ ઓલું રમકડું હોય એને ચાવી દીધેલું હોય એ શું કરે કરે એમ? શું ઉદયાદિન મારે મારા અભિપ્રાયની કોઈ વહેલી? જેમ કે ને આમાં હું તમારે શું પેલા એને ગુજરાતી શું કહે? જબાનની કિંમત, જબાનની કિંમત ને આજકાલ જ કહ્યો છે, કાલ બદલી જાવ છું. એમ આ શું છે? જે બાઈના વિષયને અનુકૂળ માનું છું એને જ પછી હું શું માની? તો શું છે? કાંઈ કિંમત નહીં મારે. એ જેવી રીતે સંયોગ છે અથવા ઉદય છે એ પ્રમાણે નાચા કરું, ક્યારેક હર્ષ, ક્યારેક શોક, ક્યારે રાગ, ક્યારેક દ્વેષ, આસુ. આ કોઈ એક સુખની નિશાની હોય, સ્વાધીનતાની નિશાની હોય? બહુ સરસ આ રીતે એક વિચાર કે આવું ક્યાં આપણે વિચારીએ છીએ કે ભાઈ આ તો એવું જ હોય એમ, પાછા આપણે માની લઈએ એ તો એવું જ હોય. શિયાળામાં એસી ન ગમે અને ઉનાળામાં ગમે, એવું જ હોય. એવું જ હોય તો નિયમ તો આવ્યો નહીં તારી પાસે, અને એમાં પણ કેટલી પરાધીનતા છે. ચાલો કોઈને ત્યાં એસી નાખ્યું તો હવે તો સરસ ને, જરાય ગરમી નહીં લાગે ને. હા તો ત્યારની વાત નહીં, ફરીથી અત્યારના આપણે અત્યારની વાત કરીએ. અત્યારના તો સારું ને, આટલા પૂરતું ટાઈમ બિંગ, તો ટાઈમ બિંગ કે ને ઇંગ્લિશમાં, એટલું સારું. એવું નહીં થાય. અરે કેટલી પરાધીનતા છે એ છે, ઇલેક્ટ્રિકસિટીની સપ્લાય જશે છે, કાંઈ પરાધીનતા છે કે નહીં? ઇલેક્ટ્રિકસિટીની સપ્લાય આવી પછી એમાં કાંઈક મિકેનિઝમ કાંઈક બગડશે, અથવા છ મહિને ત્રણ મહિને સર્વિસવાળો માણસ છે. કેટલી પરાધીનતામાં આપણે માનીએ છીએ, પરાધીનતાના બોજામાં છીએ. એ તમારી થોડોક સાતાનો ઉદય છે એટલે દેખાતું નથી, અને જ્યારે થાય ને ત્યારે ઉલટાનું શું થાય, ત્યારે એવી એવી ઠંડીથી એ ટેવાઈ ગયો હશે કે હવે સહેજ ગરમી હશે ને એ નિસન કરી. અનુકૂળતામાં એવા અર્પાઈ ગયા છે કે પ્રતિકારનો એક અંશ પણ એના સહન નહીં થાય. જીવનમાં આ પ્રકારે કેવા થઈ ગયા છે, ક્યારે પણ ઉદય હો ઉદયાધીન, પુણ્ય હો પુણ્યમાં એકાકાર નો, જેમ હોય ને હોય પુણ્ય ઉદય હોય સાતાનો ઉદય હોય, પણ એમાં શું ન થવું જોઈએ, એકાકાર આધીન ન થવું જોઈએ. તીર્થંકરો ચક્રવર્તીઓ નાની બધાને હોય છે આધીન નહીં થતા, અહીંયા તો એવા એના ઉપર જ જેને કે ને આધાર ડિપેન્ડન્સી, ઉલટાનું ડિપેન્ડન્સી વધતી જાય છે, અને મને માનતા કે હું સુખી છું, ડિપેન્ડન્સી પરાલંબન પણ વધતું જાય, જેનો ભરોસો નથી ક્યારે બદલશે અને માને છે હું. આ વિચિત્રતાને લગતી આપણે અભિપ્રાયની અને રિયાલિટીની કે આ શું હું માનું છું શું થઈ રહ્યું, અને એમાં બદલે ત્યારે એકદમ આકુરતા શું થાય છે, ફાટી નીકળે છે. કારણ કે જેને એક સુખનું શાંતિનું આધાર માન્યું તે જ અત્યારના હવે દુઃખમાં નિમિત્ત રૂપે થાય છે. કેવી રીતે સ્વીકારી શકે, કેવી રીતે? ચલો તો અહીંયા સુખનું સ્વરૂપ શું માનીએ છે, ભોગ સામગ્રીનું મળવું, નિરોગતા અને ધનાધિકની પ્રાપ્તિ થવી. એ તો બરોબર કે નહીં? આજના જમાના એઝ ઓફ ટુડે પૈસા મળે તો શાંતિથી રહેવાય, પૈસા હોય આજીવકા જેટલા અને તો સૌંદર્યમાં શાંતિથી રહેવાય, નહીં તો કમાવાની ત્યાં જવું પડે. ગમે ભલે કોરોના હોય તો, કોરોના હોય તો અહીંયા ઘરે બેસો હોમ વર્ક ફ્રોમ હોમ કરવું પડે. એની કરતા એટલા પૈસા હોય આપણા જીવન પૂરતા તો શાંતિથી રહી છે. એવું અમે 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 તો બેંકમાં રાખીએ એટલે અમને કોઈ વાંધો જ નથી, છે ચિંતા નથી. ના ના અમે એ બધું અમે ઓનલાઈન કરતા જ નથી, અમે ફિઝિકલ કરીએ છીએ. જીવનમાં એ કોઈ એક બહુ સિમ્પલ બોટમ લાઈન પ્રિન્સિપલ, પરાધીનતામાં ક્યાંય નહીં થાય. બેંકમાં રાખીને પરાધીનતા તો કરી કે નહીં? અરે બીજાનો ઉપર રાખવું એનો જ કે પરાધીન શરૂ થઈ ગયું, બીજું એટલે પર થઈ ગયું. જે કાંઈ તારે જોતું એ તારામાંથી લે, ક્યારેક ક્યારેક પરાધીનતા નહીં હોય, અને પરાધીનતા નથી તો કોઈ જાતના આકૃતાના વિકલ્પ ચિંતા ના રહે. એવું પોતાથી મહેનત થાય એટલું જ, અને હિન્દીમાં તો કહેવત છે ને પરાધીન ને સપને સુખ નહી, એમાં એમાં આવે છે. તો અહીંયા ધનની પ્રાપ્તિ એને તમે માનો છો, પણ એ સુખ તો હવે ક્યાંથી મળશે? બહારની ભોજન આદિક, સ્ત્રી આદિક, અન્ય કુદે આદિક, રાજ્યાદિક તથા ઔષધ આદિથી પણ એ તો તને મળશે. શરીરમાં નિરોગતા જોવે ઔષધિમાંથી મળી જશે, તને કઈ આમ સિક્યોર જોવે રાજાને લઈ લે, તને સપોર્ટ હશે, કોઈ તારું નામ નહીં લે, જેમ કે ને એવી રીતે. એવી રીતે અહીંયા કુદેવાદીના ને કપૂરનો ઉદય છે તો બધી બધું મટી જશે બધાને, અને ભોજન એનાથી તને તો એવું તો સામાન્યમાંથી મળશે. તો ભગવાન એમ બેને હરખામાં નથી એમને, જો તું સુખનું સ્વરૂપ તો ભગવાન પાસેથી એ સુખની સામગ્રીથી તો આ બધું તો અહીંથી મળી જાય છે. ભલે ત્યાં પૂર્ણ ઉદય સાથે સમજી લેવાનું, પરંતુ જો હવે ચાર પરંતુ આવું તો સહેજ વિચાર કરતા એ સામગ્રીથી નહીં, પણ આકુરતા નહીં મટવાથી એ દુઃખ જ છે. શું છે બોલું, મળ્યું એટલું નહીં, પેલા શું હતું, નહોતું ત્યારે મેળવવાની આકુરતા, મેળ્યા પછી ભોગવવાની આકુરતા, ભગવાનને સાચવીને આકુરતા, છૂટે નહીં એની આકુરતા, તો આકુરતા તો રહે છે. તું કહે છે એનાથી મળ, પણ જો શબ્દ આવો ક્યાં ખબર, ક્યારે ખબર પડશે? વિચાર કર, વિચાર તો, અને વિચારની અંદર શું હોય, વિચારમાં કોણ હોય, મનના સંબંધમાં સાથે જ્ઞાન થાય. નિર્ણય છે આખો એ મનનો સંબંધ છે, કારણ કે વિકલ્પ સહિત છે એટલે, અને મન નથી તો એ પ્રકારની વિચારણા નથી. પણ આ તો વિચારમાં મન સહિત જ્ઞાન, તો એ નિર્ણય આખો કોણ કરે છે? જ્ઞાન. તો એ વિચાર કરતા, યથાર્થપણે વિવેકપૂર્વક વિચાર કરતા, એ તને ભોજન આદિ ઔષધ મળે તો પણ આકુરતા મટે એવો કોઈ નિયમ તેને ભોગવવાની લેવાની. અહીંયા તો આકુરતા જો નહીં હોય, આકુરતા મટશે તો જ સુખ થશે, અને માકુરતા નહીં મટે તો એ શું રહેવાનું છે? બાય સામગ્રી મળશે તો પણ કેવું છે? દુઃખ જ છે, કથનચિત નહીં. અને જે સમ્ય જ્ઞાન પૂર્વક નિરાકુરતા જન્ય સુખ તેમનાથી થાય છે તે તમને તો પ્રતિભાષિત થયું નથી, એ તો તમને ખબર નથી. જે આકુરતા જ્યાં જન્મે છે ત્યાં તમે સુખ માનો છો, ખરેખર તો દુઃખ શું. અને પણ જે સમ્ય જ્ઞાન પૂર્વક આખું શું આપ્યું, સમ્ય જ્ઞાન પૂર્વક ઓલું એક અનુમાન ને ધારણા કરીને મને લાગે છે ને એ પ્રકારથી નહીં, નિરાકુરતા જન્ય દુઃખ છે અને ન માને તો એવાની પણ વાત નથી. જેમ કે ને કોઈ ઓલું હોય ને, કોઈ મજબૂત હોય, આમ વાયુ પેલાના જમાનામાં આવતું શું રહેતું હોય ને, એનું આમ ધડ તૂટી જાય તો આમ શરીર લટા સાચું ખોટું જે હોય એ કહેવાનું એમ. એમ અહીંયા એવાની વાત નથી, અહીંયા તો સમ્ય જ્ઞાન પૂર્વક આકૃતિ. અને એવા જ બધા હોય, હાથ કપાઈ જાય તો કઈ ઓઘારો ન કરે, એ તો શું છે? કેમ હિમાલયમાં છે ને આવી ઠંડીમાં પણ ઉઘાડા શરીર મોટી જટા હોય ને કઈ સાદુ હઠ યોગી છે, આત્મયોગી નથી. એ બધા કેવા કહેવાય? એના માટે જ કઈ બધા હઠ યોગી છે. તો એ ત્યાં આકુરતા તો છે પણ આકુરતાને વ્યક્ત નથી દેખાડવા દે. તો અહીંયા તો સમ્ય જ્ઞાન પૂર્વક આ અસ્થિ અને અસ્થિ પૂર્વક જ્ઞાન સાથે આનંદ નિરાકુરતા. અને એટલા માટે આની વ્યાખ્યા શું છે? સુખ શક્તિ છે ને સમયસામાં, કેટલામી છે? પાંચમી. એની વ્યાખ્યા શું છે? અનાકુરતા લક્ષણ સુખ શક્તિ. એમાં આપણે થોડું મોડિફાઈ, આપણે ડાયા છીએ ને, દોઢ ડાયા છીએ એટલે આપણે થોડું મોડિફાઈ કરી નાખીશું. કેમ નાખ્યું? અનુકૂળતા સુખ શક્તિ. નહીં થોડું ક્યારેક એમ આપણને લાગ્યું કે આ કઈ નહીં, ટાઈમ બદલો ને એનું પ્રિન્ટિંગ મિસ્ટેક કરો, પ્રૂફ રીડિંગમાં મિસ્ટેક હશે. એટલે અનાકુરતાની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? અનુકૂળ. તમને નહીં લાગતું, અમને તો એન્જોય કરીએ છીએ. અમારે તો બધું છે, એસી હોય, અમારે તો અમારી ગાડી પણ એસી હોય, અમારે જ્યાં ઓફિસ હોય અમારે બધું ચોવીસે કલાક શું હોય છે? એસીમાં રહેવાનું. અમને બધું ખાવા પીને અમને કઈ ફરક નથી, અમારે તો એસી એમ ફૂલ કરી દઈશું. અમે તો એવું મેકઅપ રાખ્યું છે ને, અમે જનરેટર રાખ્યું છે, અમારે બગડે ને, અમે એવા બધા રાખ્યા છીએ. અમારે કાંઈ પણ તમને બધાને તકલીફ પડે, અમે અને અમે તો અમેરિકા રહે, અમારે તો લાઈફ બધી જાય, તમારે ઇન્ડિયા જાય. કઈ કઈ કથનાઓમાં અનિત્યતામાં નિત્યતાનું સુખ મળ્યું છે, અનિત્ય સંયોગોમાં નિત્યતાનું સુખ માન્યું છે. અને આપણી જાતને આપણે હોશિયાર કહીએ છીએ. અહીંયા તો બહુ સરસ કહે છે આપણને કે તમે જે માનો છો પણ ત્યાં સમ્ય જ્ઞાન પૂર્વક નિરાકુરતા જેનું સુખ તેમનાથી થાય છે તે તમને પ્રતિભાષું ખ્યાલ જ વિચાર્યું ખબર વા, અથવા તમને સુખની એવી ઈચ્છા જ નથી. તમારા આમાં એવા જેમ કુવાના દેડકા, એને એક સરસ ઓલું વિચારવા જોઈએ. ગુરુદેવ દ્રષ્ટાંત આમ સામાન્ય દેતા હોય, ભૂંડ હોય ને, ભૂંડ પીગ પીગ, એ ક્યાં બેઠું હોય? ગંદકીમાં, કાદવમાં. અને માને શું? જેમ આપણે સારા મજાના એસે બેઠા ને જેવો રાગ છે એવો ન્યાય છે, એમાં કઈ રાગમાં કઈ ફરક નથી. સંયોગ ભલે બારમાં પણ એક અભિપ્રાયમાં એનું ન્યાય પણ એની જાણે હું ક્યાં બેઠો હું? ચક્રવર્તીના મેલમાં, ગુરુદેવનું સમયસારમાં આવે છે ને, નિર્જા અધિકારમાં 138 કળશમાં આવે છે ને, ગંદકી છે ત્યાં બેઠો છે ને માને છે હું ક્યાં છે? સિંહાસનમાં, પલંગમાં સૂતો છે. કે તારું તો સોનાનું સિંહાસન છે ત્યાં તારું સ્થાન છે, મને લખ્યું ને ભાવાર્થમાં. રાજા હોય અને ક્યાંક ભાન ભૂલીને ગમે એવામાં ફેડો હોય કે તારું આ સ્થાન નથી, તારું તો આ અપદ છે, અપદ છે, અહીંયા આવ અહીંયા આવ એમ કરીને છે ને, એમ આવો અભિપ્રાયમાં એવું જ છે, જે ન્યાય ગંદકી વચ્ચે પણ પોતાને સુખ માને છે એવું જ અહીંયા મમત્વમાં કઈ એ ફર નથી. તો અહીંયા કહે છે તમને તો એ ઈચ્છા જ થઈ નથી. અહીંયા બીજા ક્યાં મોટા છે? અચ્છા એનાથી વધારે કેવું બધું ગરમી હોય ને, ભેંસ ને બધી ક્યાં બેઠી હોય, પાણી મને આ ટબમાં બેઠો ફરક હું પડ્યો છે, ટબમાં પાણી ભરીને બેઠો એ ન્યા બેઠો ફરક છે, મમત્વ ભાવમાં શું ફરક. ચલો છાજી એનાથી આગળ, તમે એ દેવની પાસે કેવું સુખ ઈચ્છો છો, શું છે કે જેથી તમે એને પૂજ્ય માનો છો? તમે જે દેવના અહીંયા ફરીથી ક્યાં દેવની પાસે છે, કુદેવાદી નહીં, સાચા દેવ પાસે આવીને પણ તમે સુખ માંગો છો તો એ કયું સુખ માન? તમે દેવની પાસે કેવું સુખ જે તમે તેના કરતા માનીને પૂજો છો કે ભગવાન મને સુખ આપશે એટલે હું એને પૂજું છું, તો એ કયું સુખ આપશે? કે જેને તમે સુખ માનો છો તે લૌકિક સુખ તો તેમના દશાર્થી તો અમસ્તી મળશે તને. અરે અમસ્તી બહાર ના કદાચ કસાઈ નિમનતા ના દયાદાન ના કર્યા તોય મળવાનું છે, માં તને ભગવાનની પૂજ્યતા ક્યાંથી આવે? શું કહે છે આમ કે તું એને બાયના અનુકૂળતાના લૌકિક સુખની ચાહના કરે છે તો એવું તો સામાન્યપણે પણ એમનું મહા ઓલું કરીને નહીં પણ એક સામાન્ય દર્શન કે અથવા તો બારમાં પણ કોઈ એક દયાદાન અહિંસાના તો પણ મળશે તો એમાં પૂજ્યતા શું થાય? પ્રશ્ન એનો શું છે? તે પૂજ્યતા માને તો કંઈક એમાં એક્સ્ટ્રા હશે તો પૂજ્યતા છે ને. આમ બધાને કોઈ આ આ મારા માટે બહુ જ કામનો માણસ છે એમ ક્યારે કહીએ? નોર્મલી તો આમ સામાન્ય બધા કહેતા ભાઈ કેટલા વાગે તો બધા કહેતા, પણ જરૂર પડે પૈસા જે મોટી કહેવાય એવું મદદ કરે એ સાચું કહેવાય. એમ આવું જે તું માને છે એવું તો બધેથી મળશે, એમાં તને પૂજ્યતા શું આવી ભગવાનની? તો એ 33માં પાને છે ને, જેને તમે સુખ માનો તે લોકસુખ તો તેમના દર્શન કરવાથી, સેવા એટલે બાયથી સેવક થવાથી, અથવા થોડું વચનો સાંભળી થોડું ઘણું તો અવશ્ય પ્રાપ્ત હશે, કઈ સમજ્યા વગર થોડું સાંભળી લીધું ન્યા. ચાલો એક બહુ જ વિચારવા જેવું છે આપણે નહીં પણ એક સામાન્ય, હા ચાલો ન્યા જઈએ કાંઈ નહીં તો શાંતિ બેસું ફૂન તો બંધાશે એ આપણે એક ક્યાંય આપણને નથી સારી વાત છે, પણ સામાન્યપણે શું હોય છે ન્યાયજન ચાલો કઈ ખોટું નહીં તો કઈ બે ઘડી કઈ શાંતિ બેસું તો કઈ આખું આખું શું વિપરીતતા શું છે એમાં મોટી શું
વિપરીતતા?
વિતરાગતા પોષક ધીનવાણીમાં તું રાગને પોષક કરી માની સાંભળે છે કેવી છે વિતરાગ? કારણ કે વિતરાગની કહેલી છે, વિતરાગતા પ્રગટ કરવા માટે કહી છે, અને વિતરાગતાના માર્ગે ચાલનારે તને રચીને સમજાય બધે વિતરાગતા છે. વિતરાગની કહેલી, વિતરાગતા પોષક અને વિતરાગી નિર્ગ્રંથ ગુરુ એ સમજાય, અને એની સામે તું શું વિચારે છે? આ તેના જેવું છે, પેલાના જમાના લાઈટ નહોતી ત્યારે, ત્યારે રાતમાં તો કઈક કામ તો હોય તો શું કરવું પડે, દીવો ફાણસ ને એવું કરવું પડે ને, તો એ કઈ હતું તો એને પાસે કોઈ સરસ મજાનો હીરો આવ્યો, ઠીક હાલ સારું થી હીરો આવ્યો મારે ઘાસ તેલ ભાઈ છે બરોબર ને, એને એ રાગ બાળે ને આ તો ચાલો અહીંયા પેડો છે અથવા તો ચિંતામણી રત્ન આપ્યો, ચિંતામણી રત્ન આપ્યું તો ચાલો મારે એ કઈ પ્રકાશ આપશે થોડોક એવું છે, અરે ક્યાં એના માટે ને ક્યાં, અથવા તો ચિંતામણી રત્ન આપ્યું લોકો આગળ બહુ કાકા કરતો તેને ઉડાડવા માટે, સારું કહ્યું ને કાગળો તો ગયો કે નહીં અવાજ કરતો, તો એવી રીતે અહીંયા આપણે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પાસે જઈને થોડાક પુણ્ય કમાઈને માની લઈ મારું કામ થયું, અરે એવું તો બારમાં ઘણી જગ્યા તને મળવાનું, અહીંયા આવીને તને શું થવું જોઈએ? વિતરાગતા છે બીજું હોય જ નહીં, તો એને કે તો એ તો થોડું ઘણું તો અવશ્ય પ્રાપ્ત માટે તમારે સુખનો અથવા જે સુખનો તેઓ દાતા છે તેવો નિર્ણય કરી પૂજવા યોગ્ય છે. તમારે સુખનો અથવા જે સુખના તેઓ તો ક્યાં સુખના દાતા છે? મોક્ષ માર્ગના અતિન્દ્રિયના, અને એ નિર્ણય કરીને તું પૂજ્ય. ખાલી આ કોઈ ભાઈની અનુકૂળતાની સામગ્રી માટે પુણ્ય ચલો ન્યા જશું ભગવાન પાસે તો કમસે કમ એક સ્વર્ગનો ભવ મળશે એ રીતે પૂજવા નથી. તો જો સરસ એના માટે બે વાત કહે કે છે જેવો તેમના કહેલા માર્ગને, જેવો એટલે કોણ? આપણી પોતાની વાત આવે, તેમના એટલે કોણ? જીનદેવના, હરિયનદેવના, એમના બનાવેલા માર્ગને, એટલે ફરક કઈ નહીં બહુ, કહેલા અને
બનાવેલા
બનાવવો જ પડે ને, માર્ગ ચાલવા માટે માર્ગ તો બનાવવો પડે. પણ આ છે ને સંસાર નગર થી મોક્ષ નગર જવાનો માર્ગ છે, માર્ગ તો બે છે, જે ઓલું તે કે જે એક નગર માંથી બીજો નગર, સોનગઢ થી ભાવનગર, એવી રીતે આ કયું છે? સંસાર નગર, ત્યાંથી ક્યાં જવું છે? મોક્ષ નગર. એના વચ્ચે ને માર્ગ થી તો કોઈ બાંધો તો, હા પહેલેથી વાત સરસ થઈ ગઈ, પહેલેથી એ હતો સ્ટેટમેન્ટ નહીં બધું. તો એ કેવો છે? અરે આ માર્ગ અનાદિનો છે, હા હા, કેનારા નવા છે, માર્ગ નથી. દર વર્ષે પેલા હોય ને, કદાચ તમારા જે હિસ્ટ્રી નહીં આવી હોય ને, મોગલ નું એવું નહીં આવી ગઈ ને, થોડી ઘણી આવી ગઈ ને, આ તાર આ કઈ વાંધો નહીં, જે કોઈ હિસ્ટ્રી જે કઈ ને આવી હશે, એ બે વર્ષ પાંચ વર્ષ પહેલી જ હિસ્ટ્રીના ટીચર એને કઈ બીજું ભણાવતા હતા, અને હવે કઈક બીજું ભણાવ કે અરે ભાઈ, એ તો બધો થયેલો ઇતિહાસ એનો એ છે, સમજાવનાર કદાચ બીજા ટીચર હશે. એમ માર્ગ તો અનાદિનો છે, એના કેનારા સમજાવનારા બતાવનારા અથવા ચાલનારા બીજા, અથવા એક સરસ આવે છે આમાં નમતો, એના પ્રકાશક છો તમે, તીર્થના એ માર્ગના પ્રકાશક છો, બનાવનાર માર્ગ તો. અને જો માર્ગ અનાદિનો ન હોય તેનો અર્થ છે કે એનું માર્ગનું સાધ્ય મોક્ષ દશા પણ નહીં, અને મોક્ષ નથી તો સંવરની જ્યાં માર્ગ નથી તો બંધ પણ નથી, આશ્રવ નથી તેના નિમિત્ત અજીવ પણ નથી, તો દેશ હું તારા સાથે તત્વમાંથી એક તત્વ નથી ને અજીવ નથી તો જીવ કોને કહેવાય? તો અહીંયા કહેવા છે કે જે તેમના કહેલા, એમણા બતાવેલા, સમજાવેલા એ માર્ગને હવે કેવું છે? પૂર્ણ પ્રકારથી ગ્રહણ કરશે તે સાક્ષાત મોક્ષને પ્રાપ્ત થાય છે. પેલી કેની વાત લીધી? કે જીનદેવ, કે સ્વયં જે મોક્ષને પ્રાપ્ત થાય. જો આ રીતે છે, પોતે રખડતા હોય ને બીજાને કે ના આ સાચો રસ્તો છે, પોતાને હજી ડાઉટ હોય ને બીજાને, તો એની વાત નથી, પોતે પામેલા છે અને બીજાને એ કહે છે, તો એને પછી હવે પૂર્ણપણે જો ગ્રહણ કરશે તો એને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે? સાક્ષાત. કેમ શબ્દ વાંચું? સાક્ષાત એટલે સાક્ષાત એટલે પર્યાયમાં પ્રગટ રૂપે, શક્તિ રૂપે તો છે, હવે શું થાય? વ્યક્ત રૂપે થાય, એનું નામ સાક્ષાત. એટલે નિયમસારમાં છે ને, શું શબ્દ? સાક્ષાત મેળવા તો મહા આનંદ નો લાભ, એનું નામ મોક્ષ ની વ્યાખ્યા કરી. એટલે મોક્ષ સ્વરૂપ તો છે દરેક આત્મા, મોક્ષ સ્વરૂપ તો, પણ એ શક્તિ રૂપે છે, હવે શક્તિ રૂપે છે એનું શું થવું જોઈએ? પ્રગટ રૂપે, વેદન રૂપે આ એનું નામ. તો જે એ માર્ગને હવે પૂર્ણ પ્રકારે, પૂર્ણ પ્રકાર એટલે એટલે એવું પૂર્ણ લેખ સાહિત કેવળ જ્ઞાન અથવા તો સપક શ્રેણી આરોહણ કરીને જે સાહિત દશામાં આવી જાય તો એને તો સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થાય. પણ જેવો એટલે અહીંયા આખું મુનિરાજથી મુખ્યતા લઈને કે જેવો તેમના માર્ગને પૂર્ણ પ્રકાર અથવા તો માર્ગ એટલે એમાં સમ્યક દર્શન નાચાવી તો ત્રણેય પૂરું થઈ ગયું, અને બાકી તો છપક શ્રેણી આરોહણ કરીને પૂર્ણ થાય. અને અથવા જેવો એક દેશથી, કોના માટે આવ્યું? પંચમ ગુણ સ્થાન વાળા એક દેશ, જેને હજી પૂર્ણ એટલી ચારિતરની નથી પણ માર્ગ તો છે, ચોથે પણ આવે છે પણ એટલું પૂર્ણપણું નથી, એ સાચા માર્ગને ગ્રહણ કરે. જો બે છે માર્ગને તો બે છે, સાચો માર્ગ એક કેવો છે? પૂર્ણ રૂપે, અને એક કેવો છે? એક દેશ થી પોતાના પુરુષાર્થની કમજોરી. આ તો પેલું તો એક રીતે પેલું એક અપેક્ષા, મોક્ષ માર્ગની આખી વ્યાખ્યા શું છે? સમ્યક દર્શન નિશ્ચા, તો એ રીતે થઈ ગયું, સકલ ચારિત્ર થઈ ગયું એટલે પૂર્ણપણે. હવે એમાં જેને અધુરાશ રાગ રહી ગયો તો એ સ્વર્ગ નીકળ્યો, અને જે ક્ષપક શ્રેણી આરોહણ કરશે એને પ્રત્યક્ષપણે સાક્ષાત, એટલે સાક્ષાત ઉપર વધારે વજન છે એની ઉપર. અને હવે એટલો પુરુષાર્થ નથી કરી શકતા તો ચોથે પાંચમે છે, તો એક દેશે સાચા માર્ગને ગ્રહણ કરે છે તો તેને ફરીથી શું થયું, માર્ગને ગ્રહણ કરશે એટલે વહેલા મોડા તો મોક્ષી થશે, પણ જ્યાં સુધી નહીં થાય તો તેમને પુણ્યબંધ થવા દે, પુણ્ય દ્રષ્ટિ સ્વર્ગને. અહીંયા શું છે, જે આખું પૂર્ણ કરીને જે પૂર્ણતા જાય છે એને તો સાક્ષાત થઈ જશે, પણ હજી અધુરાસ રહી ગયું તો એમને શું થશે, માર્ગ પકડે છે એટલે તો ડેસ્ટિનેશનમાં પહોંચવાના છે, પણ જેટલો હજી રાગ, પણ એ રાગ પણ કેવો પુણ્ય, તો એને શું થશે, એ પુણ્યબંધ થવાથી એ સ્વર્ગને. અને શબ્દ પણ સરસ આવ્યો, પુણ્યબંધ થવાથી પુણ્યોદયથી તે સ્વર્ગ મેળવી સમ્યક દ્રષ્ટિ હોય, નિયમથી મનુષ્ય હોય, તિર્યંચ હોય, આયુષ બંધાણું ન હોય અને સમ્યક દર્શન પામે તો આયુષ પૂર્ણ થાય, પછી નિયમથી ક્યાં જાય, એટલે લધુરાશ છે. અચ્છા અત્યારના પંચમારા નો ફરીથી આયુષ ને પેલા આયુષ પેલા સમ્યક દર્શન થઈ ગયું, પછી આયુષ બંધાણું, અને અહીંયા ચાલો ભરત ક્ષેત્ર નો અત્યારનો જીવ છે, નિયમ થી કે કથન કોનો પ્રતાપ છે, આપણે નિયમ નથી એને છે, કારણ કે એને શું થયું છે, સમ્યક દર્શન, એટલે કોનો પ્રતાપ છે, સમ્યક દર્શન નો પ્રતાપ. અચ્છા એનો પ્રતાપ છે ને, એટલે સારું કામ કર્યું, સારું છે. અને એટલા માટે અમૃતચંદ્રાચાર્ય શાસ્ત્રી દિમ સદસ્ય અપરાધ છે, સમ્યક દર્શન સાથેના એ શુભ રાગ નો અપરાધ છે, એ ગુણ નથી બધું. કેવું એમના ભાવોમાં કેવું હશે એમ કે આવા મહાવ્રતના પરિણામમાં પણ એ મહોત્સવ લખ્યું હોય, એ કેવું છે, વિષ વૃક્ષના ફળ છે, કાળો નાગ જેમ છે, જે સમાન ક્યારે ભટ્ટી છે ક્યારે, કારણ કે વેદન પૂર્વક ના શબ્દો છે, ખાલી લુખા નથી, અશુભમાં મજા આવે અને શુભ રાગ ને ઝેર કહો, કોઈ ઠેકાણું નથી પરિણામ, અશુભ રાગમાં મજા માની લેવું અને જયારે વાત આવે ત્યારે શુભ રાગ પણ ઝેર, ક્યાંથી લાવ્યો તો, ખાલી શબ્દોની રમત રમવી છે, શબ્દોની માયા જાળ છે, વિકલ્પોની પણ નહીં પક્ષની જાળ છે, પણ મનમાં નથી કરતા, વિકલ્પોની માયા જાળ છે, વિકલ્પ ઇન્દ્રજાળ કીધી છે ને, નહીં પક્ષના વિકલ્પોની. તો અહીંયા ફરીથી તો એ આમને પણ સારા શબ્દો એકબીજા કે બંધ છે તેનો ઉદય છે, બંધ છે એનો શું થાય, બે તારા હાથમાં છે, બંધ છે એનો ઉદય કે નિજરા કરવાની તારા હાથમાં છે, તો બંધ અને પુનઃ બંધ છે તેના ઉદયથી. અને એટલે માટે કહે છે એટલી વિતરાગતા હતી એનાથી સ્વર નથી મળ્યું, પુણ્ય બંધ થયો તો એના ઉદયમાં એ બારમાં સંયોગ દેખાય છે સ્વર મળે, એ પ્રમાણે જીનદેવ નિશ્રેયસ, એનો અર્થ મોક્ષ, નિશ્રેયસ એટલે ની એટલે પૂર્ણપણે, શ્રેય એટલે કલ્યાણ, આમ છે ને ની શબ્દ છે ને ઓપોઝિટમાં પણ વપરાય, પણ એમાં છે ને જો ઓલામાં હશે નિરાગ અથવા તો નિર્દોષ, આમ નિરાશ, ની શબ્દ છે સામાન્યપણે આમ પૂર્ણતાના, પછી ઓલામાં પણ હોય છે ક્યાંક, પણ આમ નિર આમ શબ્દ આવશે, નિર નિર્દોષ નિરર્થક, એવી રીતે ર અડધો આવતો હોય, તો અહીંયા તો આખો છે નિહી શ્રેયસ એટલે પૂર્ણપણે શ્રેય, કલ્યાણ કઈ બાકી ના છે ને, શ્રેયાંશનાથ ભગવાન એવી રીતે. તો મોક્ષ અથવા અભ્યુદય રૂપ સ્વર્ગાદ, અભ્યુદય એટલે આમ બારમા લોકો કે તમારો અભ્યુદય એટલે અનુકૂળ આપો થતું જશે, એને અભ્યુદય સ્વર્ગાદ રૂપ સુખ ને આપવા વાળા. જો કઈ રીતે કે પોતાની જો સાધનાની પૂર્ણતા છે તો તે જ સમય સાક્ષાત થઈ જશે, પણ અધુરાશ રહ્યું તો માર્ગ સાચો છે તો વહેલો મોડો જવાનો, પણ સાથે રહેલો અધુરાશ છે તો રાગ છે એનાથી શું મળશે, એ આધાર કોણ થયો, પોતે, તો એમાં ઉપકારી છે નિમિત્ત, અને તો પછી જીનદેવ એના આપવા વાળા છે યથાર્થપણે, માયના મૂળ તો કોનો છે, પોતાનો પુરુષાર્થ, પણ એમાં ઉપકારી છે તો એમને આપ્યું એવું એ હતું. વળી તમે દુઃખના હરતા અથવા વિઘ્નના નાશક જાણી જીનદેવને પૂજો છો, પણ તમે દુઃખ અથવા વિઘ્નનું સ્વરૂપ શું માનો? કે ઓલામાં લીધું તો અનુકૂળતા શું માનો? હવે વિઘ્ન એટલે શું, દુઃખ એટલે શું? શરીરમાં માથું દુખે, કેન્સર થાય, સારું કે ખરાબ? શરીરમાં ખરાબ ને? એ તો બટ ને પૂછાય નહીં, પણ નકા મેં પૂછ્યું. શરીરમાં રોગ થાય એ સારું કે ખરાબ? અહીંયા લખ્યું ને દુઃખ ના હતા ને વિઘ્ન ના, તો ભાઈ શું જાવું તું સોનગઢ ઘણું જાવું છું, પણ અત્યારના બધું શું થઈ ગયું, ટ્રેનો બધું બંધ થઈ ગયું છે, બધું નથી જવાતું. કોને કોણ આડું આવ્યું? અંતરાય કર્મ આડું આવ્યું. હા, પોતાના કર્મ એટલે અંતરાય કર્મ ને. કર્મમાં નામ તો દેવું પડશે એકનું, પોતે કઈ પોતાના પગ ઉપર કુવાડો કોઈ ન મારે, પોતે પોતાના પગ ઉપર કુવાડો મારે કોઈ. મારીએ છીએ પાપા, મારીએ છીએ, અમને ખબર છે તોય મારીએ છીએ, ખબર છે તોય મારીએ છીએ, ખબર જ નથી. બાન ભૂલેલા છે ત્યારે મારે, ખબર હોત તો ન મારે. બહુ જ એમાં મહા મોહ મહામદ પીઓ અનાથી જે છે ને એવી દશા છે. આપણે બહુ વાંચી તો જલ્દી લઈએ છીએ, પણ આ માનીએ છીએ બીજા બીજો કોક હશે એવો હશે. એવું જ અત્યારના પણ મોહ મહામદ પીઓ છે, અજ્ઞાનતા એમાં આશ્ચર્ય ના કરે. કાદવથી ભરેલી કોઠી સાફ કરીએ તો સરસ મજાની સુગંધ આવે ને, નહી કેમ નહી? ખાલી કરું છું ને, હું ભરતો તો નથી, ખાલી કરું છું તો પછી એમાંથી સુગંધ જ આવે ને. તો ખાલી કરું છું, ભરતો નથી એમાં, તો પછી અજ્ઞાનતામાં બીજું શું આવે? બીજું જે એમાં દુઃખ હોય એનું ત્યાં છેલ્લે વળી તમે કહો છો કે હવે નાસ્તિથી, તો પણ તમે દુઃખ ને વિઘ્નનું સ્વરૂપ કેવું માનો છો? કોને કહો છો? જો તમે અનિષ્ટ સામગ્રીને દુઃખનું કારણ માન્યું હોય, હવે કે છે તો એવો નિયમ બતાવો અમને, ચાલો કે આ અમને હંમેશા સુખનું કારણ અથવા દુઃખનું કારણ. જો તમે અનિષ્ટ સામગ્રીને દુઃખને, અહીંયા નાસ્તિ છે એટલે બાકી અસ્થિ લઈએ, તો ઇષ્ટ ને સુખનું માન, તો નિયમ અમને બતાવો કે આ હંમેશા સુખનું કારણ અને આ હંમેશા દુઃખનું કારણ બતાવી દો. ચાલો ચેલેન્જ આપે છે આપણને, ના બીજું કારણ કે પૈસા હંમેશા સુખદાયક હોય. ચાલો પછી ઓલું તો એર કન્ડિશન એ તો બધું, પૈસા તો હંમેશા, પૈસા હું મારો પરમેશ્વર એવું કઈ કેમ, હું એનો દાસ ને. ચાલો પૈસા અને કેમ, દુનિયામાં પૈસાથી વગર તો કઈ, અને પૈસા હોય તો બધું સારું ને, બધું આપણને જે જોઈ મળી રહે. પૈસા ફરીથી ના નહીં પણ આત્મા બાદ માં અત્યારે બહાર ની વાત નહીં ચાલે છે. પૈસા હોય તો બધું મળી જાય ને, એમાં ક્યાં પણ નવું દે. હું હું 5 રૂપિયાના 5,000 દેવા તૈયાર હોય તો ન મળે મને? અરે સગો દીકરો હશે ને એ નહીં માને તારું, તું પૈસા જેટલે છે લોકો તારું શરીરમાં તને ધાર એવું નહીં હોય, સારું ખાધેલું વિપરીત પડમી જતો ક્યાં મારે થતો. જીવનમાં પોતાની એક અભિપ્રાયની અધિકતા એટલું માનવા માંડ્યો છે કે જાણે હું ધારું એવું. એક શ્રીમદજી તેના માટે કે કણકલાના ટુકડા કરવાની, અને એટલા માટે 38 ગાતે બહુ સરસ છે, પરમાણુ માત્ર નથી એ કોઈ દી વિચાર્યું. અહીંયા તો એક પરમાણુ ને પણ છોડવા તૈયાર, આખી દુનિયા મારી છે એમ, આખી માની જ છે, ભલે હોય કે ન હોય મારી નજીકમાં મળતી નહીં, માની જ લીધી છે મમતામાં, તો ભલે એક એક કઈ ઠેકાણા નહીં હોય, પણ એક પરમાણુ ને પણ છોડવા તૈયાર નથી પોતાનું મારવાનું. અહીંયા કહેતા અને તો સામગ્રી નિયમ બતાવજો ફરીથી, મને ગમે ને નિયમ બતાવ. જેમ સાકરનો શું નિયમ છે, ગળજ આવે કે ના, ક્યારેક નાનો ચાખે, અણસમજું બાળક હોય ને 4-6 મહિનાનો, સાવ અણસમજું કહેવાય, એ ચાખે તો એને કડવી કે ગળી કાંઈ ભરોસો એને, તો એ તો કાંઈ સમજ નથી પડતી એને, એને હજી ખબર નથી મીઠી કોને કઈ ખાતી કોને, હજી સમજણ હજી તો આવી નથી કઈ. કઈ અભિપ્રાય કરતો નથી, એને ખબર નથી ગેડું કોને કહેવાય. તો એ સામગ્રી સુખનું કારણ કે દુઃખનું કારણ, કે જેથી અમે સામગ્રી ને જ આધીન સુખ માનશું. તો અમે જેમ તત્વ કે અમે જ માની કે હંમેશને સુખ છે, તમે માની છે. પણ વિચાર કરતા તો જો ઓલામાં પણ આવ્યું હતું વિચાર કરવાનો એવો નિયમ કથનચિત, બસ તમારે કઈ નહીં આવતો સર્વધામ આમ જાણે કે ને સાવ કાંકરી જ ઉડાડી દો, થોડુંક તો રાખું તેનું કે હા તને ક્યારેક ક્યારેક સુખ નું કારણ. સર્વથા ભાસે જ નહીં, દેખાશે જ નહીં, સમય સામે એના માટે સરસ શબ્દ આવશે ઘણી વાર, એવું અમને પ્રતિભાસતું નથી. પછી ઘણી વાર તમને પ્રતિભાસ એમ આચાર્ય પોતાથી પણ ગણે અમને તો હવે તને દેખાવી તું જાણ અમારા ઉપર શાસ્ત્ર કઈક વિચારજે, તને જે માને બરો પણ અમને નથી ભરો, હવે તારા ઉપર છે તને અમારા ઉપર કઈક વિશ્વાસ હોય એમ. અહીંયા કહે છે કેવો નિયમ સર્વતા પ્રતિભાસે નહીં, કારણ કે પછી એનો ખુલાસો આવ્યો.